તારીખ 12/3/1990 શ્રી સમયસર ગાથા 206 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 363
જ્ઞાન માત્ર એટલું જ કારણ પરમાર્થ સ્વરૂપ એક વાર શક્તિ આવ્યું છે. એ જ્ઞાન માત્ર પદનો અનુભવ કરતા કોઈ વચન ભગવું છે સુખ નો અનુભવ થાય. એટલે એમાંથી સદાય પ્રીતિ પામ, એમાંથી સદાય રુચિ પામ, જે તારે પ્રીતિ અને રુચિનો વિષય હોવો જોઈએ. એને છોડતા દુઃખ છે, આતુરતા છે, એ સિવાય બીજો કોઈ સુખ શાંતિનો ઉપાય નથી. પહેલું પત્કાલ ઉતાર્યું, બીજું પત્કાર કે એકનું સત્ય કલ્યાણ છે, જેટલું આ જ્ઞાન છે, જેટલું આ જ્ઞાન છે એમને જ્ઞાન માત્ર એની મર્યાદા સમાન નક્કી કરવામાં આવે છે કે માત્ર જ્ઞાન સામાન્ય જ્ઞાન એટલું જ આત્મા છે, એટલું કલ્યાણ છે. કલ્યાણ છે એટલે પોતાનું હિત છે, એટલું જ હિત સ્વરૂપ છે પોતે, જેટલું આ જ્ઞાન છે એમાં જ સર્વ હિત પૂરેપૂરું હિત એમાં સમાઈ જાય છે. આ યોજના એ સાક્ષાત આરાધનાનો વિષય છે અને આરાધનાની અંદર કોઈ વિસ્તારથી સમજાવવું પડે એવો વિસ્તાર વાળો વિષય નથી, વિષય વિસ્તાર નથી કિતાબ, એટલો સંક્ષેપ વાળો વિષય છે કે જેમાં વિકલ્પનો ભેદ પણ ઉત્પન્ન થાય, એક વિકલ્પનો ભેદ ઉત્પન્ન થાય એટલો વિસ્તાર પણ એમાં નથી. કે અનુભવ જ્ઞાનનો અનુભવનાર જ્ઞાન, અનુભવ કરનાર જ્ઞાન, અનુભવવા યોગ્ય પણ જ્ઞાન, અનુભવ થનાર પણ જ્ઞાન અને તેનું તે જ્ઞાન એમ નહીં કે એ જ્ઞાનની પર્યાય પૂરી છે તેમાં અનુભવ કરવો છે એમ નથી. એટલે ત્યાં ને ત્યાં એક જ પર્યાયમાં ભાગે બાળક પણ, એક જ પર્યાયમાં વેગે વેગત પણ, એક જ પર્યાયમાં કરતા કર્મો પણ, એક જ પર્યાયની અંદર એનું અભેદ પણ, અંતર્મુખ પણ એ આરાધનાનો વિષય છે. એટલે આ તો ધર્મભેદથી આટલો વિસ્તાર કરે છે આચાર્ય મહારાજ કે જ્યારે જીવ જ્ઞાન માત્રનો જ્ઞાનના અભેદ અનુભવ કરે છે ત્યારે એટલો પરમાર્થ સ્વરૂપ એને આત્મા રુચિનો વિષય થાય છે, પ્રીતિનો વિષય થાય છે અને એમાં એટલું જ કલ્યાણ રહેલું છે. આથી બાર કોઈ કલ્યાણનો વિચાર કરવા જેવો નથી, એટલું જ કલ્યાણ છે એમ કહીને સેવા સ્પષ્ટ કરવી છે કે આ સિવાય બીજી રીતે બીજા પ્રકારે બીજા ક્ષેત્રમાં બીજા દ્રવ્યથી બીજા ભાવથી કોઈ પણ પ્રકારથી કલ્યાણનું જરા પણ કાર્ય થતું નથી, કલ્યાણનું જરા પણ કારણ પણ થતું નથી. આમ સ્પષ્ટ કરું છું, આટલું જ કલ્યાણ છે. એટલે જીવને પોતાનું આત્મકલ્યાણ કરવા માટે અન્ય પ્રકારે કાંઈ પણ પુરુષાર્થ અન્ય દિશામાં અન્યથા અન્ય માર્ગે પોતે ચડી જાય એવું ન થાય એ પ્રકારે એક જ માર્ગે ચડાવી દે. એટલું છે, એટલું જ સત્ય કલ્યાણ છે. કલ્યાણ છે એટલું ન કહીને એટલું જ સાચું કલ્યાણ છે કે જેટલું આ જ્ઞાન હું નિશ્ચય કરીને એવા નિર્ણયપૂર્વક પહેલા સમજણમાં એનો નિર્ણય હોવો ઘટે છે અથવા એનો દ્રઢ નિર્ણય હોવો ઘટે છે કે આ સિવાય કોઈ અન્ય ભાવમાં અન્ય દ્રવ્યમાં મારે મારા કલ્યાણ માટે કાંઈ કરવાનું રહેતું નથી. જે કાંઈ કરવાનું છે એ મારા જ્ઞાનમાં છે, જ્ઞાન માત્રમાં છે, અને જ્ઞાન માત્ર સિવાય મારે કાંઈ છોડીને જવાનો પ્રશ્ન રહેતો નથી. એવો નિશ્ચય કરીને જ્ઞાન માત્રથી જ સદાય સંતોષ પામ અને જ્ઞાન માત્રના અનુભવથી હું સંતુષ્ટ થાય, સંતુષ્ટ થાય એટલે આતુરતા રહીત થાય અથવા તો અસંતોષનું કોઈ પરિણામ પછી જ્યાં જ્ઞાન માત્રનો અભેદ અનુભવ છે ત્યારે અસંતુષ્ટપણું રહેશે નહીં, તને સંતોષ પામ એટલે નિયમથી તને સંતોષ થઈ જશે. કે કરવા યોગ્ય એવું જે કર્તવ્ય એ થયું અથવા એમ થતાં આત્મા કૃત્ય કૃત્ય થયો એમ તને અનુભવ, કૃતકૃતપણાનો અનુભવ થશે. એટલું જ સત્ય અનુભવનું એટલે અનુભવ કરવા યોગ્ય છે જેટલું આ જ્ઞાન છે. એટલે અનુભવનો વિષય પણ આ જ્ઞાન જ છે. જ્ઞાનનો અનુભવ તે જ આત્માનો અનુભવ છે. આત્માના અનુભવને જો જ્ઞાનના અનુભવ રહીતપણે કલ્પના કરવામાં આવે તો તે આત્માનો અનુભવ નથી પણ કઈક બીજું ગરબડ છે. ધ્યાન કેન્દ્રોની અંદર ધ્યાનમાં ઓછો ચાલે છે ને, જ્યાં જ્ઞાન માત્રનો જ્ઞાનથી ભેદ અનુભવ નથી ત્યાં આત્માનો અનુભવ નથી. આત્માનો અનુભવ નથી ત્યાં કોઈ ને કોઈ પ્રકારના વિભાવનો અનુભવ છે અથવા અન્ય પદાર્થનો અનુભવ હોવાનો અભ્યાસ છે. અનુભવ થઈ શકતો નથી એનો પદાર્થ પણ એવી કલ્પના એ જીવ ચડે છે અને એ રીતે ઊંઘ માર્ગમાં ચાલ્યો જાય છે, ગ્રહિત વિચારમાં આવી જાય છે. એટલે અનુભવ કરવા યોગ્ય, અનુભવનીય એટલે અનુભવને યોગ્ય ફક્ત જેટલું આ જ્ઞાન છે એટલું જ અનુભવને યોગ્ય પોતાનું ક્ષેત્ર છે અથવા ભાવ છે એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્રથી જ સદાય તૃપ્તિ પામ સંતુષ્ટ થઈ જશે. જેમ કે માણસ ખાય પીને એમ કે છે હવે તૃપ્ત થઈ ગયો, એ તો એક કલ્પના માત્ર છે ખરેખર, પણ એ સામાન્ય રીતે તૃપ્તિનો અનુભવ કરે છે એનો એક સંકેત માત્ર એની અંદર છે. આ તો લોકોત્તર તૃપ્તિ છે કે જે તૃપ્તિ થતા જગતના સર્વ દ્રવ્ય ભાવો સંબંધીની અતૃપ્તિ વાંછાનો નાશ થાય છે. સમ્યક દ્રષ્ટિને આઠ અંગ સહિતનું અખંડ સમ્યક દર્શન થાય મલાળના એક વાર વાંચ્યું હતું ને, આ અંગ થઈ છે. એમાં પહેલું જ નિશંક પછી નિકાંક્ષિત નામનું અંગ છે. આ સમ્યક દ્રષ્ટિ નિશંક છે. નિશંકના ફળમાં તે નિર્ભય થાય છે. જગતનો કોઈ ભય એને રહેતો નથી, કોઈ ભય એને સતાવતો નથી, સતાવી શકતો નથી, સતાવતો પણ નથી, અને સર્વથા સમ્યક દ્રષ્ટિ નિર્ભય થાય છે. નિર્ભય થયો હોવાથી તે નિશંક પણ થઈ શકે છે અથવા નિસંગ થઈ શકે છે. નિશંકતાને લીધે નિર્ભયતા છે અને નિર્ભયતાને લીધે નિસંગપણ અસંગપણે રહી શકે છે. મુનિરાજે જંગલમાં અસંગ અવસ્થામાં નિર્ભયપણે રહે છે એમનું કારણ એમની અસંગપણે રહે છે એમનું કારણ એમની નિર્ભયતા છે અને નિર્ભયતા નિશંકતાને લીધે છે. મારું સ્વરૂપ પરિપૂર્ણ છે, પરિપૂર્ણ સ્વરૂપ મને અનુભવ ગોચર છે અને મારી પરિપૂર્ણતામાં કોઈની અપેક્ષા નહીં હોવાથી આકાંક્ષા નથી. આકાંક્ષા નથી એટલે વાંછા નથી, વાંછા નથી ત્યાં તૃપ્તિ પણ હોતો જ વાંછા નથી, નહીંતર વાંછા આવ્યા વિના કરી રહી. એ નિશંક પછી નિકાંક્ષિતપણામાં સમય દ્રષ્ટિને એક આ અંગ છે, અવયવ છે, એ રીતે તને તૃપ્તિ થશે. નામ માત્રના અનુભવથી તને તૃપ્તિ થશે, એવી તૃપ્તિને તું પામ. ઉપદેશાત્મક વચન છે એમ. સદાય આત્મામાં રસ, આત્માથી સંતોષ અને આત્માથી તૃપ્ત એવા તને વચનથી અગોચર એનું સુખ થશે. જ્યારે આત્મામાં તારી પ્રીતિ થશે, નામ માત્રમાં તારી પ્રીતિ થશે, એમાં તારું તુષ્ટપણું સંતુષ્ટપણું થશે અને એમાં તૃપ્તિ થશે, ત્યારે આ ત્રણેય ભાવથી એક ભાવરૂપ, ત્રણેયના અભેદ એક ભાવ સ્વરૂપ એક સુખ નામના ભાવનો અનુભવ થશે. તે બે સુખને વચન દ્વારા કહેવું શક્ય નથી. તે વચન અગોચર છે. વચનથી સર્વજ્ઞતાની સુખને દિલી ધ્વનિમાં પણ કહી શકતા નથી. એનું જે સુખ છે અને એ સુખ તો અનુભવનો વિષય હોવાથી વચનનો વિષય થતો નથી. એવું સુખ થશે અને તે સુખ તે ક્ષણે તે ક્ષણે તું સ્વયમેવ દેખશે અથવા તને સ્વયમેવ એનો અનુભવ થશે. એવા સુખનો અનુભવ તે જ ક્ષણે તે જ વર્તમાનમાં, જે વર્તમાનમાં તને જ્ઞાનનો અનુભવ છે, જ્ઞાન માત્રનો અનુભવ છે, તે જ વર્તમાનમાં તને સુખનો અનુભવ થશે. બીજો સમય નથી. જે સમયે સ્વાનુભવનો ભાવ થાય છે તે જ સમયે આત્મસુખનો અનુભવ થાય છે. ધર્મનું ફળ કેટલું શીઘ્ર છે, કેટલું રોકડું છે એ બતાવે છે કે તે જ ક્ષણે, બીજો ક્ષણ નથી, પહેલા આમ કર પછી આમ થશે એટલી પણ રાહ જોવાની નથી. પોતાના આત્મિક સુખ માટે એક સમયે જીવને રાહ જોવી પડે કે આ કામ કર પછી તરત તને એનું ફળ મળે એમ નથી. એ જ વખતે તને સુખનું ફળ મળશે. એક પ્રશ્ન અહીંયા થાય છે, આવે છે કે આવા સુખ માટે ઘણી પ્રશંસાથી વાતને બતાવવામાં આવે છે. વચનગોચર છે, લોકોત્તર છે, ઉત્કૃષ્ટ છે, જગતમાં એની બરાબરીનું કોઈ પદાર્થ, કોઈ ભાવ, કોઈ પ્રકાર નહીં હોવાથી દુઃખમાં પણ એની આપી શકાતી નથી એટલે અનુપમ છે, એવું ઘણા ઘણા વિશેષણોથી ફરતું હતું કહેવાય છે. પણ મૂળ જે સુખાનુભવ છે એ વચનગોચર હોવાથી કહેવાતો નથી તો દર્શાવાતો નથી. અને જ્યારે એ પ્રદર્શિત થતો નથી એવો ભાવ, ત્યારે જેને એનો અનુભવ નથી એને એનું આકર્ષણ કેવી રીતે થાય? અથવા બીજા જે આકર્ષણ છે એ આકર્ષણ છૂટીને આનું આકર્ષણ થાય તો પ્રયત્નની દિશા બદલાય. નહીતર જે દિશામાં સુખનો અનુભવ છે, સુખનો નિશ્ચય છે, એ દિશાનો પ્રયત્ન છોડી શકાતો નથી, મૂકી શકાતો નથી. અને આ સુખની ખબર નથી એટલે એનું આકર્ષણ થતું નથી, એ બાજુનો પ્રયત્ન સહજ ચાલતો નથી. આવો એક પ્રશ્ન અહીંયા ઉપદેશ ઉપજવાયુ પણ છે. પણ સામાન્ય રીતે દરેક વાતનો પોતાને અનુભવ હોય પછી જ એ કાર્યમાં, અથવા પહેલા પ્રાપ્તિ થઈ જાય, પહેલા બધું હાથમાં આવી જાય પછી એ કાર્યની શરૂઆત થાય એવું તો કઈ દેખતું નથી. દરેક વાતમાં વાતની સમજણ કરીને એનો વિશ્વાસ કરવો પડે છે, અને વિશ્વાસ કર્યા પછી વિશ્વાસના આધારે કાર્યનો પ્રારંભ અને પ્રયત્ન ચાલે છે. આ તો દરેક બાબતમાં આ પ્રકારે બને છે. તો અહીંયા જે જીવ ખરેખર વર્તમાન પરિસ્થિતિમાં આકુલતાથી દુઃખી છે, વર્તમાન વર્તતી આકુલતાથી દુઃખી છે અને બધાને જ આકુલતા વર્તે છે, સુખનો તો સુખની સમસ્યા, સુખનો પ્રોબ્લેમ દરેક જીવને છે, કહે કે ન કહે કોઈ એમાં વ્યક્તિગત નિર્દેશ કરવાનો પ્રશ્ન નથી, એ તો દ્રષ્ટાંત માત્ર કોઈ વ્યક્તિગત વાત થાય છે. પણ આ તો પ્રાણી માત્રની સમસ્યા છે કે એવું સુખ હોવું જોઈએ કે ક્યાંય એમાં આકુલતા ન હોય, અને પછી એ સુખ તોડી છોડીને બીજું કઈક પછી લેવાનું છે એવી દોડ ન હોય. પોતે શાંત કરીને શામ થાય એવું કોઈ સુખ કાયમનું પૂરેપૂરું સુખ કાયમ માટે હોય એવું હોય તો સારું, અને એના માટે પોતે અજાણ્યો છે તો પણ એ અભિપ્રાયમાં તો ઊભો છે. હવે એમ કહે છે કે તારો જે અભિપ્રાય છે એવું સુખ તને તારામાંથી જ મળી રહ્યું છે, આ કાર્ય પદ્ધતિ છે, આ પ્રકાર છે. કહેનાર ઉપર જો તને વિશ્વાસ હોય તો વાંધો નહીં આવે, જો કહેનાર ઉપર વિશ્વાસ નહીં હોય તો મુશ્કેલી છે. કહેનાર ઉપર વિશ્વાસ મૂકવાનું કારણ કહેનારની પ્રમાણિકતા છે, પ્રમાણિકતા વિશ્વસનીય વાત છે, અપ્રમાણિકતા છે એવો વિશ્વાસનું સ્થાન છે. તો નિર્દોષ ધર્માત્માઓએ, આચાર્યોએ, સંતોએ આ વાત કરી છે, એમની પ્રમાણિકતા ઉપર શંકા કરી શકાય છે. એટલા એ નિષ્ક્રમ આત્માઓ હોય છે કે એમની પ્રમાણિકતા ઉપર શંકા કરવાનું કારણ રહેતું નથી. એવા મહાન પુરુષોએ આ વાત કરી છે. વળી વર્તમાનમાં જેને વર્તમાન દુઃખથી ખસીને કંઈક આત્મિક સુખ ખરેખર જોઈએ છે એને અવિશ્વાસ કરવાનું કારણ બનતું નથી. પણ જેનો નિશ્ચય એવો છે કે કોને ખબર આ બધી વાતો, આત્માની અને અધ્યાત્મની વાતો, બધી અગમ નિગમની વાતો છે, કોઈ એના પારને પામતું નથી એવું લાગે છે, અને આપણને તો આ વર્તમાનમાં ઘણી પરિસ્થિતિ એવી છે કે કાંઈ એનું આકર્ષણ છૂટે એવું દેખાતું નથી. અથવા એક મોથી જે ડૂબેલો જીવ છે દર્શન નો છે, એ જીવ જયારે પોતાના મોહને ખ્યાલ ના લેશે ત્યારે પણ એને થાય છે કે આ ન છૂટે એવી ચીજ છે, આ છૂટવી કઠણ એવી ચીજ છે, અને આવો મોહ છૂટે એ તો કઈ શક્ય દેખાતો નથી એવું પણ લાગે છે ક્યારેક. તેમ છતાં પણ આ વિચાર બહુ લાંબી દ્રષ્ટિનો છે અને એક અનંતકાળ માટેના અનંત સુખનો નિર્ણય કરતા ભલે ગમે એટલી વાર લાગે, પણ એક વખત પરિપક્વ નિર્ણય કર્યા વિના, નિશ્ચયથી નિશ્ચય સેવા કામ છે ને, પરિપક્વ નિર્ણય કર્યા વિના આ દિશાનો પ્રયત્ન વાસ્તવિક રીતે યથાયોગ્ય રીતે જે શરૂ થવો જોઈએ એ શરૂ નથી થતો. એટલે ગંભીરપણે એક વખત નિર્ણય કરવાની અંદર બરાબર યોગ્ય નિર્ણય, યથાર્થ નિર્ણય કરવો એ આની અંદર પાયાનું કામ છે. અને એ કર્યા પછી ખરેખર જીવ આ વિષયમાં એ માર્ગે ચડવાની પરિસ્થિતિમાં આવે છે, નહીં તો ઉપર ઉપરથી ચાલવાનું બને છે અને એ ઉપર ઉપરથી ચાલવાનું ફળ કાંઈ જ નથી. અને અત્યાર સુધી એવું લગભગ થયું છે. એટલે અહીંયા તો એટલી ખાતરી આપવામાં આવે છે કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એવું અલૌકિક વચન ગોચર સુખ તરત જ થાય છે, અને તરત જ થાય છે એનો પોતાને સ્વયમેવ અનુભવ હોવાથી એને બીજાને પૂછવું પડતું નથી કે આમાં સુખી થવાય છે કે નહીં, એવું બીજાને પૂછવું પડતું નથી. એક બહુ સારો નજીકનો જીવન દ્રષ્ટાંત મળે છે કે પૂજ્ય સુગાનીજી આર્થિક પરિસ્થિતિના કારણે એમનું વતન છોડીને કલકત્તા ગયા. મોટા શહેરમાં તો એ કારણે જ લગભગ આવવાનું થાય છે બધાને. એ પણ અજમેરનો વ્યવસાય સંકેલીને કલકત્તા આવેલા. તે વખતની કલકત્તાની 70 લાખની આબાદી એટલે વસ્તી ગણાતી હતી. આર્થિક પરિસ્થિતિ તો એકદમ સાધારણ હતી. મોટા શહેરમાં મૂડી વગેરાનું અને ધંધો કરવો એ કેટલું કઠિન છે એ તો બધાને ખ્યાલમાં આવે એવી રીત છે. વેપારીઓને તો સમજાવવું પડે એવું નથી. એ પરિસ્થિતિમાં એમના જીવન પરિચયથી એ સમજાય છે કે પોતાને આખા 70 લાખની વસ્તીમાં પોતાને એકને જ સુખી અનુભવ કરતા હતા. આખા કલકત્તામાં હું એક જ સુખી છું એવો અનુભવ કરતા હતા. બાહ્ય પરિસ્થિતિનું જો વર્ણન કરું તો રહેવા માટે રૂમની વ્યવસ્થા એમને નહોતી. કોઈ ધર્મશાળામાં, કોઈ સેનિટોરિયમમાં ત્યાં ઓછામાં ઓછા 4 થી વધારે વખત રહી શકાય એવી વ્યવસ્થા થઈ રહેતા હતા. અને બજારમાં કોઈ કોઈનો ઓળખાણથી રિસ્પોન્સ મળ્યો છે કે આવો તમે કલકત્તા અને આપણે થોડું થોડું કામ શરૂ કરાવશું તમને, અને એ રીતે આગળ વધવાનું કારણ બનશે. એવી રીતે કોઈના સામાન્ય ઓળખાણથી માણસ એવી જ રીતે આવે છે મોટા શહેરની અંદર. જો કોઈ કોઈ ઓળખાણ પીછાણ હોય તો એવી રીતે થોડું થોડું નાના પાયા ઉપર તેમને શરૂ થાય કામ મળ્યા છે. છતાં અંદરની પરિસ્થિતિ અને બહારની પરિસ્થિતિને તુલનાત્મક રીતે વિચાર કરવામાં આવે તો દુનિયાની દ્રષ્ટિએ એમ લાગે કે આમાં સુખ ક્યાંથી હોય, કુટુંબ પરિવાર દેશમાં હોય, અહીંયા લોજમાં જમવાનું હોય એ મારવાડી ભાષામાં જમી લે, અને રહેવાનું કોઈ સ્થાન ન હોય, બીજાનું પોતાના સાધનો ને સગવડ ન હોય, છતાં આખા કોલકાતામાં હું એક જ સુખી છું એ એમના જીવન પરિચય ઉપરથી સમજવા મળે છે. તો એ કેવી રીતે હશે? આ એક જેને વર્તમાનમાં સુખ નથી, સાધનો હોવા છતાં સુખ નથી, એટલી તો પરિસ્થિતિ બહુ ઓછા માણસોને કમજોર હોય છે બાહ્ય પરિસ્થિતિ, એવી એમની એક પરિસ્થિતિ હતી. તો પણ એમાં એ પોતે સુખી, એક માત્ર જ હું સુખી છું એવું એ અનુભવ એમને થતો હતો. એ કેવી રીતે હશે એ વિચારણીય સ્થળ છે, વિચાર માગી લઈએ એવો એક વિષય છે. દ્રવદ્રષ્ટિ પ્રકાશનો બીજો આવૃત્તિ છપાય છે, એમાં એમના અંતર્બાહ્ય જીવનના આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી એમના જીવનના પાસા એ કથાનું યોગ કહી શકાય એ વિસ્તારથી આ વખતે છપાશે, તૈયાર થઈ ગયું છે, વિસ્તારથી છપાશે. એટલા માટે એ વિષય ત્યાં લીધો છે કે મુમુક્ષુ જીવને એમાંથી ઘણું ગ્રહણ કરવાનું મળ્યું છે કે આ તે શું ઠીક છે. જેને લોકો એમ કહે કે આ તો દુઃખી છે, સુખી તો નથી પણ દુઃખી છે એમ કહે, ત્યાં એ ખરેખર દુઃખી ન હોય ને સુખી હોય એ ખરેખર આશ્ચર્યકારક વસ્તુસ્થિતિ નથી, પરિસ્થિતિ નથી. આ વિચારવા જેવો વિષય છે. અને એવી આશ્ચર્યકારક પરિસ્થિતિ તો એ છે, સૌથી વધારે આશ્ચર્યકારક પરિસ્થિતિ તો એ છે કે એમને સ્વાનુભવ ને આત્મિક સુખની પ્રાપ્તિની શરૂઆત તો સોમગઢમાં ગુરુદેવનો પ્રવચન સાંભળ્યા પછી એ માર્ગમાં આવ્યા, પાત્રતા લઈને આવેલા એટલે માર્ગમાં તુરત આવ્યા, દિવસો મહિનાઓ કે વર્ષો એમને કાઢવા પડેલા નહીં, પણ માર્ગમાં આવ્યા પછી પુણ્યયોગ નહીં હોવાથી પોતાના ઉપકારે શ્રી ગુરુનો સમાગમ એમને વર્ષો સુધી નહીં મળવા જતા, અને આર્થિક કારણથી એટલે સંયોગો વસા અજમેર 500 માઇલ દૂર હતી એ છોડીને 1200 માઇલ કલકત્તા સુધી જવું પડ્યું, એ તો ઉમટાના ક્ષેત્રથી દૂર ગયા. તો પણ સેનિટોરિયમમાં રહ્યા કે નોર્મલ લેવલ લાઈનમાં મુલિનમાં પહેલા જગ્યા લીધી હતી, ત્યાં એટલી રૂમ લીધી હતી, પહેલા એક રૂમ લીધી હતી કે જ્યાં રહ્યા ત્યાં, અને પછી આ બાજુ ગણપત બાગલા રોડ જ્યાં રહ્યા ત્યાં એમને જે પોતાના પુરુષાર્થથી પોતાને અંતર આત્મિક સ્થિતિ કેટલી મજબૂત કરી છે એ એક આશ્ચર્યકારક પરિસ્થિતિ છે. જેમણે બધા ભોગોના પૂર્વ સંચિત કર્મો ખલાસ કરીને એક ભોગ બાકી રહે એ સ્થિતિમાં આવી ગયા, જે સ્થિતિ શ્રીમદ રાજચંદ્રજીની એક ભોગની સ્થિતિ છે, એ ભોગની સ્થિતિમાં ગુરુદેવના સાનિધ્ય વગર ક્ષેત્રથી હો ભાવથી તો એમ જ કહેતા હતા કે હું તો નજીક જ છું, હું તો સમીપ જ છું, મને કોઈ અસમીપતાનો અનુભવ થતો નથી, કેમ કે એમના જે ભાવ ઉપદેશ અને સિદ્ધાંત એનાથી હું જરાય દૂર જતો નથી મારા ભાવમાં, એટલે હું તો સમીપ જ છું. ક્ષેત્રથી સમીપ થવાની ભાવના રહેતી હતી, પણ એ પ્રકારના બાહ્ય સંયોગોની યોગ ન હતો. કહેવાનો મતલબ એ છે કે આવી એક કદાચ ગણિતથી સિદ્ધે સિદ્ધિ ન સમજાય એવી કે ન બેસે એવી પરિસ્થિતિમાં પણ આવો ઇતિહાસ સર્જાય શકે આ તો 20 વર્ષ પહેલાનો જીવંત દાખલો છે. 25 વર્ષ પહેલાનો, 25 વર્ષ થઈ ગયા 2020માં જોયો, પણ એ પહેલાનું એમનું જીવન જોઈએ તો એ આપણી વચ્ચે હતા અને આવી મજબૂત પરિસ્થિતિમાં અલૌકિક અસાધારણ જબરદસ્ત પુરુષાર્થની કોઈ મૂર્તિ હોય એવું એમણે એટલે હાથે આત્મિક સ્થિતિ, આત્માના દર્શનદાન ચારિત્રની જે સ્થિતિ છે આત્મિક, એટલી મજબૂત અંદરમાં જામ થઈ ગયેલી જેને પરિણતિ કહીએ તો અનુકૂળતા પ્રતિકૂળતાનો હિસાબ નથી એની પાસે. આ તો આપણે મનુષ્ય યોગ સંયોગોની વાત કરીએ છીએ, પણ આત્માની તાકાત અને શક્તિ એને પ્રતિકૂળતાથી માપી ન શકાય એવી ચીજ છે. એનો બહુ દ્રષ્ટાંત પ્રસિદ્ધ એ છે કે સાતમી નારકીનું દુઃખ આ નવા સમ્યક દર્શનને થતું રોકી શકતું નથી ને થયેલા સમ્યક દર્શનને તોડી શકતું નથી. તે જીવ સમ્યક દર્શન લઈને સાતમી નારકીમાં જન્મતો નથી. મિથ્યા દ્રષ્ટિ પૂરા પાડે.